તારીખ 28/8/1998 શ્રી સમયસર કલશ ટીકા શ્લોક નંબર 1 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 106
ધર્મના 10 લક્ષણનો પર્વ ચાલે છે. ધર્મ છે એ અનંત ગુણોથી વિભૂષિત છે, એમાં મુખ્ય 10 ગુણોનું વર્ણન આ દિવસોમાં કરવામાં આવે છે. ઉત્તમ એટલે સમ્યક પ્રકાર, ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દ, ઉત્તમ માર્જમ, ઉત્તમ વિશેષણ લાગે છે એ ઉત્તમ એટલે સમ્યક પ્રકાર. જ્ઞાન દશા પછી મુખ્યપણે ચારિત્ર મોહ ઘટાડવા માટે જ્ઞાનીઓ આ દિવસોમાં વિશેષ પ્રયોગ સહિતની આરાધના કરે છે એનું આ પર્વ છે. મુખ્ય વાત તો આમ છે. પછી રૂઢિગત રીતે સામાન્ય લોકો પણ એ પોતામાં લે છે, પણ મુખ્ય વાત તો ચારિત્ર મોહને ઘટાડવાનો અહીંયા પ્રકાર છે અને શાસ્ત્રમાં પણ એ જ પ્રકારે એનું વર્ણન છે. પદ્મનંદી પંચમીષ્ટિમાં આચાર્ય દેવે એના ઉપર શ્લોકો લખેલા છે. ઉત્તમ ક્ષમા એટલે સમ્યક દર્શનપૂર્વકની ક્ષમા. જેને સમ્યક દર્શન હોય છે એ જીવ બીજા કોઈ પણ જીવોને પોતા પ્રત્યેથી દુઃખ ન પહોંચે એવી સહજ ભાવના રાખે છે, મનથી, વચનથી, કાયાથી, કૃતકારિતાને અનુમોદનાથી. એટલું તો નહીં પણ કોઈ પણ જીવો પોતા પ્રત્યે અનુચિત ભાવ કરે, કસાયના પરિણામ કરે, વૈરવૃત્તિ રાખે, કાંઈ પણ કરે અને એથી આગળ જઈને કોઈ એક્શન લે, એક્શન લે એટલે શું કે ગાળો આપે, મારે, માર મારે, પીડા આપે, કાંઈ પણ કરે, તો પણ પોતે સમ્યક પુરુષાર્થથી શાંત ભાવમાં રહે એનું નામ ઉત્તમ ક્ષમા છે. પોતાના પૂર્વકર્મનો ઉદય જાણીને, પોતાના સ્વરૂપમાં સ્થિર રહેવાનો પુરુષાર્થ કરવો તે ઉત્તમ ક્ષમા છે. અલબત્ત સામાજીવને પોતાના કારણે નુકસાન થાય છે અને એ પોતાના ઉદયમાં જોડાઈને પોતે પરિણામ બગાડે છે, પણ એ તો જાણવાનો વિષય છે. એ જાણીને કોઈ એના પ્રત્યે દ્વેષ કરવાનો વિષય નથી. પોતા પ્રત્યે પ્રતિકૂળતાના પરિણામો કરનાર પ્રત્યે પણ સમ્યક પુરુષાર્થ દ્વારા દ્વેષ ભાવની ઉત્પત્તિ ન થવા દેવી એનું નામ ઉત્તમ ક્ષમા છે. આજે તો બીજો દિવસ છે. ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ. માર્દવ એટલે નમ્રતા. નમ્રતાની વિરુદ્ધ માનના પરિણામ છે, અભિમાનના પરિણામ છે, અહંકારના પરિણામ. અહંકાર જીવને અથવા માન જીવને ક્યારે થાય છે કે પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ નથી હોતી ત્યારે. પણ જ્ઞાનીઓને તો પોતાના સ્વરૂપમાં અહમ બુદ્ધિ હોય છે, તેથી મોક્ષ માર્ગે ધર્માત્માઓને ઉત્તમ પ્રકારનો માર્દવ એટલે નમ્રતા હોય છે, અથવા એમને પરપદમાં અહમભાવ થતો નથી. નિજ પદમાં અહંભાવ હોવાને લીધે પર પદમાં અહંભાવ થતો નથી. અહંભાવ તો જીવ કરે જ છે, કાં તો સ્વપદમાં અને કાં તો પરપદમાં. સ્વપદમાં અહંભાવ થવો તે સમ્યક છે અને તે ઉત્તમ માર્દવ છે, એમાં જ ઉત્તમ માર્દવ આવી જાય છે. કેમ કે એને પરપદમાં ક્યાંય અહંભાવ થતો નથી. ચારિત્ર મોહના કારણે અલ્પમાનનો ભાવ થાય છે, એ સમ્યક પુરુષાર્થ દ્વારા તેને મટાડવાના તેઓ પ્રયત્નશીલ હોય છે, પ્રયત્નવાન રહે છે, એને ઉત્તમ માર્દવ કહેવામાં આવે છે. નમ્રતા, અને તેથી તેઓ પોતાથી નીચી યોગ્યતાવાળાઓ પ્રત્યે પણ અહંભાવ કરતા નથી. કેમ કે પર્યાયમાં એમને ઊંચી યોગ્યતાનો અહંભાવ થતો નથી. તો પછી શરીર આદિ, શરીર, કુળ, પૈસા, કુટુંબ, આબરૂ, કીર્તિમાં અહંભાવનો સવાલ રહેતો નથી. પોતાની શુદ્ધતાનો પણ અહંભાવ થતો નથી, તો અશુદ્ધતાનો અહંભાવ કેમ કરે? અલ્પ થાય છે એને મટાડવાના એ પ્રયત્નવાન હોય છે. એ રીતે ઉત્તમ માર્દવ એ પણ ચારિત્ર મોહના માનને મટાડવાનો એક પ્રયોગ હોય, પ્રયોગ કરે છે જ્ઞાની, એને ઉત્તમ માર્દવ કહેવામાં આવે છે. હા, દાસત્વ ભાવ થતો. મુમુક્ષુની ભૂમિકામાં તો જગતના સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ આવે ત્યારે કે જ્યારે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવે ત્યારે. એ વાત કૃપાળુદેવે 254 પત્રમાં કહી છે કે સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ આવી છે તો સાથે સાથે આનુષંગિક પરિણામ પણ હોવા ઘટે છે, એ દર્શાવવા માટે એમણે એ વાત સાથે મૂકી છે કે જગતના સર્વ પ્રાણી પ્રત્યે દાસત્વ ભાવ એટલે નમ્રતા આવે છે. એ નમ્રતા દર્શાવવા માટેની વાત છે. એ નમ્રતા યથાર્થ પ્રકારે ત્યાંથી શરૂ થાય છે, જ્ઞાન દશામાં એ સમ્યક પ્રકાર ધારણ કરે છે અને સમ્યક પ્રકારની નમ્રતા દ્વારા એ માન કસાયને મટાડતા મટાડતા સંપૂર્ણ વિતરાગ થઈ જાય છે. માન છે એ દ્વેષની પ્રકૃતિ છે. ચાર જે ક્રોધ, માન, માયા, લોભને પ્રકાર છે પ્રકૃતિના, કસાયના, એમાં બે રાગના છે ને બે દ્વેષના ભાવ છે. એમાં માન છે દ્વેષમાં જાય છે, ક્રોધ અને માન દ્વેષમાં જાય છે, માયા અને લોભ રાગમાં જાય છે. એની ચાર જાત છે, અનંતાનુબંધી, પ્રત્યાખ્યાનવર્ણિ, અપ્રત્યાખ્યાનવર્ણિ અને સંજલન. ગુણસ્થાન અનુસાર એનો અભાવ થાય છે, મંદતા થાય છે, પહેલાં અને પછી અભાવ થાય છે. એ રીતે પદ્ધતિસર એનો નાશ કરવાનો ઉપાય છે જીનમાર્ગને વિશે. અને જ્ઞાનીઓ આ દિવસોમાં વિશેષ પ્રકારે એની આરાધના કરે છે. એટલું સંક્ષેપમાં આજના દિવસના વિષયમાં. ચાલતા સ્વાધ્યાયમાં સમયસાર કળશ ટીકાનો પહેલો કળશ આપણે ચાલે છે ત્યારે અહીંયા સારના, સાર શબ્દનો અર્થ કર્યો કે સાર છે એ ઉપાદેયતાને વિધિ નિષેધ માટે સાર શબ્દનો અહીંયા પ્રયોગ કર્યો છે. સમય સાર એટલે છે પદાર્થોમાં એક જે જીવ પદાર્થ છે તે સારભૂત છે એટલે ઉપાદેય છે, અને એ સિવાયના બીજા કોઈ પદાર્થ ઉપાદેય નથી. હવે જીવ પદાર્થને સારપણું કઈ રીતે ઘટે છે અથવા શા માટે જીવ પદાર્થનું સારપણું છે અને બીજા પદાર્થનું અસારપણું છે એવો પ્રશ્ન ઉઠાવીને રાજમુલજી એનું સમાધાન કરવા માટે આચાર્યશ્રીના કળશમાંથી બે વિશેષણ ને અનુસરે છે. બે વિશેષણને અનુસરીને કહે છે, વળી કેવો છે ભાવ? ભાવ એટલે ભાવવાન પદાર્થ. કે એનો ભાવ કેવો છે? કે સ્વાનુભૂત્યા ચકાસતે સર્વ ભાવાન તરત સીધે. સ્વાનુભૂત્યાનો અર્થ એ છે આ અવસરે એટલે આ પ્રકરણમાં, સ્વાનુભૂતિના પ્રકરણમાં સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ શુદ્ધાત્મ પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, સ્વાનુભૂતિના અનેક પ્રકારે શાસ્ત્રોમાં શાસ્ત્રકારો જ્ઞાનીઓ આચાર્યો અર્થઘટન કરે છે. અનેક પ્રકારે કરવાનું કારણ એ છે કે એક સ્વાનુભૂતિમાં આત્માના અનંત ગુણોનું શુદ્ધ પરિણમન હોય છે. ક્યારેક કોઈ ગુણથી, ક્યારેક કોઈ ગુણથી, ક્યારેક કોઈ ગુણથી, જેટલા કોઈ ગુણોના પ્રકારોથી કહેવામાં આવે છે તે બધા જ યથાર્થ છે, તે બધા જ યોગ્ય છે, અને જે જે પ્રકારો છે તે પ્રકારોને સમજવા ઘટે છે. અહીંયા સારા સારનો વિચાર હોવાને લીધે અહીં દ્રષ્ટિકોણ શું છે? સારા સારપણાનો. તેથી સુખની પ્રધાનતાથી સ્વાનુભૂતિનો અર્થઘટન કર્યું છે. સ્વાનુભૂતિનો અર્થ કયા પ્રકારે કર્યો છે? સુખ પ્રધાનતાથી. જ્ઞાન પ્રધાનતાથી પણ થઈ શકે, ચારિત્ર પ્રધાનતાથી પણ થઈ શકે, શ્રદ્ધા પ્રધાનતાથી પણ થઈ શકે, પુરુષાર્થ પ્રધાનતાથી પણ થઈ શકે, અને સુખ પ્રધાનતાથી પણ થઈ શકે. અહીંયા સુખ પ્રધાનતાથી વાત છે. આ અવસરે સ્વાનુભૂતિ કહેતા નિરાકુલત્વ લક્ષણ શુદ્ધાત્મ પરિણમન રૂપ અતિન્દ્રિય સુખ જાણવું, તે રૂપે અવસ્થા જેન છે જેની, ચકાસતે એટલે પ્રગટ થાય છે, તે રૂપે જેની અવસ્થા પ્રગટ થાય છે. સ્વાનુભૂતિથી એટલે અતિન્દ્રિય સુખ રૂપે જેની અવસ્થા પ્રગટ થાય છે, જીવની અવસ્થા આ રીતે પ્રગટ થાય છે એમ કહેવું છે. ક્યારે? કે જ્યારે જીવ સ્વભાવ પ્રત્યે નમવામાં આવે છે ત્યારે. નમસ્સમય સારાય એમ લીધું છે ને, નમવામાં આવે છે સમયસાર એવા શુદ્ધાત્મા પ્રત્યે જ્યારે નમવામાં આવે છે ત્યારે અતિન્દ્રિય સુખની અવસ્થા પ્રગટ થાય છે. અથવા અતિન્દ્રિય સુખ એવી શુદ્ધાત્માનુભૂતિ સ્વાનુભૂતિ પ્રગટ થાય છે ત્યારે એમાં જીવ નામનો પદાર્થ પ્રગટપણે પ્રગટ થાય છે. સાદી ભાષામાં કહીએ તો અતિન્દ્રિય સુખ ભોગવતા ભોગવતા પરમાત્મા પ્રગટ થાય છે અવસ્થામાં. પરમાત્મા દર્શન દે છે, સાક્ષાત્કાર આપે છે પોતાની અવસ્થામાં. એક તો એવો અર્થ નીકળે છે, સારમાંથી એક એવો અર્થ નીકળે છે. કેમ કે સાર તો સુખરૂપ છે, અસાર તો દુઃખરૂપ છે, એમ નીચે પોતે સ્પષ્ટ કરવાના છે. સર્વ ભાવાંતર છિદે, સર્વ ભાવ અર્થાત અતીત અનાગત વર્તમાન પર્યાય સહિત અનંત ગુણે બિરાજમાન જેટલા જીવાદી પદાર્થ તેની અંતરછેદી અર્થાત એક સમયમાં યુગપદ પ્રત્યક્ષ રૂપે જાણનશીલ જે કોઈ શુદ્ધ જીવ વસ્તુ તેને મારા નમસ્કાર. શું બીજી વાત લીધી કે આ જીવ વસ્તુ છે તે એક સમયની અંદર ત્રણ કાળ, અતીત એટલે વ્યતીત થયેલો ભૂતકાળ, ભૂતકાળ વર્તમાન કાળ અને ભવિષ્યકાળ, અનાગત એટલે આવવા વાળો ભવિષ્યકાળ, એ ત્રણેય કાળમાં અવસ્થા સહિત સમયે સમયે જગતના બધા પદાર્થો પરિણમે છે તેને એક સાથે, ત્રણેય કાળની અવસ્થાઓ સાથે એક સાથે યુગપત એટલે એક સાથે જાણી લેવામાં, પ્રત્યક્ષપણે જાણી લેવામાં જે સમર્થ છે, જાણવાનો જેનો સ્વભાવ છે, જાણનશીલ, શીલ એટલે સ્વભાવ, એવી કોઈ જીવ વસ્તુ છે, એટલી મહાન જીવ વસ્તુ છે, એની મહાનતા જોઈને હું એને નમું છું, એને નમસ્કાર કરું છું. આટલું બધું જેનું સામર્થ્ય છે કે એક સમયમાં આખા જગતને ત્રણ કાળની અવસ્થાઓ સહિત એક સાથે જાણી લે, એવી શક્તિ અને એવો સ્વભાવ જોઈને પણ હું નમસ્કાર કરું છું. આમ બે પ્રકારે શુદ્ધ જીવને સારપણું ઘટે છે. એવી રીતે શુદ્ધ જીવને સારપણું ઘટે છે એટલે સારભૂત વસ્તુ છે. સાર એટલે શું કે સાર અર્થાત હિતકારી અને અસાર અર્થાત અહિતકારી. સાર એટલે હિતકારી અને અસાર એટલે અહિતકારી. અહીંથી પ્રયોજન જોડ્યું, આત્માને કાંઈ પ્રયોજન હોય તો એ પોતાના હિત અહિતનું પ્રયોજન છે. શું આત્માને કોઈ પ્રયોજન હોય તો શું છે કે પોતાના હિત અહિતનું પ્રયોજન છે. તો કે જીવ વસ્તુ છે એને નમસ્કાર કરવા તે હિતકારી છે, એ બાજુ વળવું તે, નમવું તે હિતકારી છે, અને પરપદાર્થ પ્રત્યે વળવું તે અહિતકારી છે. અહીંથી પ્રયોજન ઉપાડ્યું. શું ટીકાને કેવી રીતે હિત અહિતના પ્રયોજનને કેન્દ્ર સ્થાનમાં રાખીને ટીકા કરે છે પોતે રાજમલજી. ટીકાની શૈલી પદ્ધતિ અને ટીકાના વચનો જોતા લખનારનો ટીકા કરનારનો અધ્યાત્મરસ ઘણો છે એમ સ્પષ્ટ થાય છે. અત્યંત અધ્યાત્મ રસવાન ટીકાકાર છે ટોડરમલજી સાહેબ, મોક્ષ માર્ગ પ્રકાશકના પહેલા અધિકારમાં પહેલા પ્રકરણમાં લખે છે કે જૈન દર્શનમાં વક્તા કેવો હોય એમ કરીને એના વક્તાના ઘણા ગુણો લીધા છે. એમાં એક મુખ્ય ગુણ આ લીધો છે કે અધ્યાત્મ રસવાન રસ અધ્યાત્મ રસનો રસિક વક્તા હોવો જોઈએ. તો એ વાત જેમ વક્તા માટે લાગુ પડે છે એ જ વાત લેખક માટે પણ લાગુ પડે છે. ટીકા કરનાર હોય, શાસ્ત્રના લખનાર હોય, ગ્રંથના લખનાર હોય, એ પણ અધ્યાત્મ રસના રસિક હોવા જોઈએ. જો વક્તા અથવા લેખકને અધ્યાત્મ રસ પોતામાં પ્રગટ થતો હોય તો જ સામાજીવને સામાયોગ્ય જીવને પાત્ર જીવને અધ્યાત્મ રસ ઉપજવાનું નિમિત્ત થાય, નહીતર ન થાય. આમ રસ છે એ પરિણામમાં વેદનનો મુખ્ય ફેક્ટર હોવાથી બીજા જીવને પણ તથા પ્રકારનો રસ ઉપજવામાં રસનું વેદન થવામાં અધ્યાત્મ રસનું વેદન થવામાં નિમિત્તપણું ધારણ કરે છે. આવો નિમિત્ત નૈમિતિક સંબંધ ઉપજે છે. તેથી સ્વપર હિતકારી પ્રવૃત્તિ થાય છે. વક્તાની અને લેખકની બંનેની સ્વપર હિતકારી પ્રવૃત્તિ થાય છે. મોક્ષ માર્ગ છે એ સ્વપર હિતકારી છે. પોતાનું પણ હિત સાધે અને બીજાનું પણ હિત સાધવામાં નિમિત્તભૂત થાય. શું કહ્યું અહીંયા? સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી તો સુખ જાણવું, શું કે છે કે આત્માને સુખ થાય એ જ આત્માનું હિત છે. આત્માને અનુકૂળ સંયોગોની વૃદ્ધિ થાય તે આત્માનું હિત છે એમ નથી. જગતની ગણતરી સંસારગત છે અને અહીંયા ગણતરી અસંસારગત એટલે મોક્ષગત છે. બેની ગણતરીમાં ફેર છે. અનુકૂળ સંયોગોની વૃદ્ધિ થાય ત્યારે લોકો એમ કે ભાઈ આ તો બહુ સુખી છે, અથવા પહેલા સુખી નહોતા ને હવે સુખી થઈ ગયા એમ કે. નાનીની નજરમાં સાવ બીજી વાત આવે છે કે આ બિચારા સંસારી જીવને જેમ જેમ અનુકૂળતાઓ વધશે તેમ તેમ તેને અનુકૂળતાનો રસ ચડશે અને અનુકૂળતાના રસને એ પીવા માંડશે. હશે હશે એ જેટલું પીશે એટલું એ ઝેર પીશે. શું પીશે? એ ઝેરનું ટોક્સિકેશન થવાનું છે. જેટલું ઝેર પીશે એનું ટોક્સિકેશન થશે. વળી એ રસ પીતા પીતા એને કયા કર્મનો બંધ છે? કે અશુભ પ્રકૃતિ પાપ કર્મનો બંધ થશે. તો એને પુણ્યનો ઉદય છે કે પાપનો ઉદય છે નક્કી કરો. પૂર્વકર્મની અપેક્ષાએ પુણ્યકર્મનો ઉદય લોકો કહે છે, પણ નવું પાપ બાંધે છે તો ઉદય ભાવમાં તો એને પાપ થાય છે. જળમાં પુનિનો ઉદય અને ચૈતન્યમાં પાપનો ઉદય. કયા ઉદયને તમારે ઉદય ગણવો છે? કયો? હવે હૃદય કોનો, જીવનો કે જળનો? તો કે જીવનો. તો કે એના ઉદયમાં તો પાપ ભાવ વર્તી રહ્યો છે, તો પછી એને પુણ્ય કેમ કયો છો? તો કે જગતની દ્રષ્ટિમાં એ દેખાતું નથી. જગતના જીવો તો સ્થૂળ દ્રષ્ટિવાન છે. શું? જગતના જીવો તો સ્થૂળ દ્રષ્ટિવાન છે, એટલે તો જળને જ જોવે છે. એને ક્યાં જીવને જોવાની દ્રષ્ટિ છે એની પાસે? શું? જ્ઞાનીને જીવને જોવાની દ્રષ્ટિ છે, એટલે જીવભાવોને જોવે છે. ખરેખર સુખ તો ક્યારે છે? કે જ્યારે આત્મા અતિન્દ્રિય શુદ્ધ સ્વરૂપે પરિણમે ત્યારે એને સુખ થાય છે, અને ત્યારે ખરેખર આત્મા સુખી થાય છે, અને એમાં જ આત્માનું હિત છે. જીવ પોતાના સ્વરૂપ પ્રત્યે વળે છે ત્યારે તે સુખી થાય છે, અને ત્યારે તેનું હિત થાય છે. જીવ જ્યારે પરપદાર્થ પ્રત્યે વળે છે ત્યારે તેનું અહિત થાય છે, અને ત્યારે તેનો આકુળતા રૂપી દુઃખરૂપ પરિણમન થાય છે. આમ સુખ દુઃખનું સીધું સ્વરૂપ, ચોખ્ખું સ્વરૂપ આવું છે, એ વાત અહીંયા કરવી છે. હવે બહુ અહીંયા તો ઘણી સારી વાત કરી છે. અધ્યાત્મની ઊંડી ઊંડી વાતો બહુ થોડા શબ્દોમાં એમણે ઘણી જગ્યાએ કરી છે. જે અમૃતચંદ્ર આચાર્યના શ્લોકો ઉપરથી રાજમલજી જેવા જ્ઞાની પુરુષને આટલો અધ્યાત્મ રસ ઉત્પન્ન થયો, તો અમૃતચંદ્રાચાર્યને જંગલમાં શ્લોકો લખતી વખતે તાડપત્રો ઉપર એમને કેટલો અધ્યાત્મ રસ ઉત્પન્ન થયો હશે. એક વિચાર માંગે એવો વિષય છે, વિચાર કરવા જેવો વિષય છે. રાજમલજીની અધ્યાત્મ રસ ભરપૂર ટીકાથી બનારસીદાસ જેવા જ્ઞાની પુરુષને નાટક સમયસાર લખવાની પ્રેરણા થઈ, અને એમનું કવિત્વ છે એ નાટક સમયસારમાં ખીલી ઉઠ્યું છે. સેંકડો પદો રચ્યા એમણે એ રાજમલજીની ટીકા ઉપરથી રચ્યા. આમ જો જ્ઞાનીઓને રસ આવે છે એવી આ ટીકા છે. બનારસીદાસ જેવા સમર્થ જ્ઞાની પુરુષ થયા એ પણ, એમણે રાજમલજીની ટીકા ઉપરથી નાટક સમયસાર લખવાનો રસ ઉત્પન્ન થયેલો, પ્રેરણા થયેલી, અને એ રચના એમણે મુમુક્ષુ જગતને આપી. શું કહે છે? સાર અર્થાત હિતકારી, અસાર અર્થાત અહિતકારી. ત્યાં હિતકારી સુખ જાણવું અને અહિતકારી દુઃખ જાણવું. કારણ કે અજીવ પદાર્થને, એટલે કે પૂદગળ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળને, એ પાંચે અન્ય પદાર્થને, અને છઠ્ઠા સંસારી જીવોને સુખ નથી અને જ્ઞાન પણ નથી. આ જુઓ અધ્યાત્મને કેવી રીતે રજૂ કરે છે. તારે માટે છે એ પદાર્થો અસાર છે, પૂદગળો અસાર છે, અને પૂદગળોનું અસારપણું સમજાતા, યથાર્થ પ્રકારે જણાતા જીવને પૂદગળો પૂદગળ પર્યાયો પ્રત્યે રસ રહેતો નથી. નિરસ થઈ જાય છે. જેને જે સંસારી જીવોને ભ્રાંતિગતપણે સુખની ભ્રાંતિથી ઉદગળ પર્યાયોમાં રસ આવે છે એને આકુલતાને દુઃખ અનુભવ કરવા પડે છે, એને દુઃખ અને આકુલતાનો અનુભવ કરવો પડે છે. અહીંયા કહે છે કે અમને તો છે દ્રવ્યો, પાંચ જીવ દ્રવ્યો અને છઠ્ઠા સંસારી જીવો, એમાં અમને રસ નથી. ચાર તો અરૂપી છે એટલે ઇન્દ્રિય જ્ઞાનમાં આવતા નથી, અને જ્ઞાની પણ હજી છદમસ્ત અવસ્થામાં છે. એક પૂતગળ અને એક બીજા જીવો બેનું જ્ઞાન થાય છે. પૂતગળો અને જીવો સાથેનો વ્યવહારિક પ્રસંગ ઉત્પન્ન થાય છે પૂર્વકર્મના ઉદયને કારણે. એમાં પૂર્વકર્મનો ઉદય નિમિત્ત છે, બરાબર છે. બીજા જીવોમાં જેટલા જેટલા જીવો સાથે ઉદય પ્રસંગ પડે છે એ રીતે, પછી કુટુંબના હોય બીજા હોય જે કાંઈ હોય તે, ત્યારે એમ કહે છે કે એ લોકો એ કોઈ પદાર્થોમાં સુખ નથી અને જ્ઞાન નથી, બે નથી. બે વાત શું કરવા લીધી છે કે જીવનો સુખ સ્વભાવ હોવાથી એ સુખને ઈચ્છે છે, અને જીવનો જ્ઞાન સ્વભાવ હોવાથી એ સર્વ જગતને જાણવા ઈચ્છે છે. સર્વ ભાવાંતર છે, એક સમયમાં બધું જાણવાનો સ્વભાવ હોવાથી બધું એને જાણવું છે. તો કહે છે કે એમાં સુખે નથી ને જ્ઞાને નથી, તો તને એ સુખ આપે અને તને એ જ્ઞાન આપે એ કેમ બનશે? તને એ પાંચે અજીવ પદાર્થો સુખ નહીં આપે, કેમ કે એનામાં સુખ નથી. તને જ્ઞાન પણ નહીં આપે, કેમ કે એનામાં જ્ઞાન પણ નથી. સંસારી જીવોમાં જ્ઞાન નથી એમ લઈ લીધું. કેમ એમ કયો છો? એવું કેમ કહો છો કે એનામાં જ્ઞાન નથી? તો કે અમારી જ્ઞાનની પરિભાષા બીજી જાતની છે, જ્ઞાનની વ્યાખ્યા જુદી છે. જ્ઞાનીઓના જ્ઞાનની વ્યાખ્યા એવી છે કે જે જ્ઞાન પ્રયોજનને સાધે, અને પ્રયોજન સુખનો છે, જે જ્ઞાન પ્રયોજનને સાધે તેને જ્ઞાન કહીએ, જે જ્ઞાન દુઃખને સાધે એને જ્ઞાન શું કહેવું એમ કે છે. એ જ્ઞાન જ્ઞાન કહેવાને લાયક નથી એમ કે છે. માટે સંસારી જીવોને સુખ તો નથી પણ જ્ઞાને નથી, કેમ કે બિચારા દુઃખી છે અને અજ્ઞાની છે, એટલે એને સુખે નથી અને જ્ઞાને નથી. તેમ તમે સુખ ને જ્ઞાન આપે એવી એમની પરિસ્થિતિ પણ નથી. તારે તો સુખ ને જ્ઞાન નું જે પ્રયોજન છે એ ત્યાં છે નહીં સદાય, અને સંસારી જીવોની વાત ચાલે છે. કોની વાત ચાલે છે? સંસારી જીવોની વાત ચાલે છે, જ્ઞાનીની વાત નથી ચાલતી. પ્રકરણ શું ચાલે છે? કે તને બીજા જીવમાં અજીવમાં પૂતગળમાં તો રસ હોવો ન ઘટે, પણ બીજા સંસારી જીવોમાં પણ તને રસ નહીં હોવો જોઈએ. તને પૂતગળની પ્રીતિ તો નહીં હોવી જોઈએ, પણ સંસારીઓની પ્રીતિ પણ નહીં હોવી જોઈએ. ઠીક છે, અને એવો ભાવ જ્ઞાનીઓને હોય છે, અને એવો ભાવ જેને જ્ઞાની થવું છે એને પણ હોય છે. માટે આપણા કુટુંબ પરિવારમાં કોઈ જ્ઞાની હોય
કે કોઈ જ્ઞાની થવા માગતો એવો જીવ હોય એ આપણા પ્રત્યે પ્રીતિ કરે એવું ઈચ્છવું નહીં. હે, આમાં શું થાય છે, કુટુંબની અંદર જે જીવ સંસાર માર્ગ છોડીને અસંસાર એટલે મોક્ષ માર્ગ પ્રત્યે જ્યારે વળવા તૈયાર થાય છે ત્યારે બીજા સંસારી જીવોને કેટલીક તકલીફ થાય છે કે આને પહેલા મારા પ્રત્યે આવો સરસ પરિણામ હતા, હવે નથી. મારા પ્રત્યે પ્રેમના રાગના જે પરિણામ હતા એ હવે નથી. એને જરા એ વાત પ્રતિકૂળ પડે છે. શું થાય છે, એ પ્રકારે એને પ્રતિકૂળ પડે છે. એટલે ઈચ્છે છે કે પહેલાંની જેમ જ મને મારી સાથે વર્તે એવો જ ભાવ લાવે, જો કે લાવ્યો લાવી શકાતો નથી પણ લાવે એવું ઈચ્છે. અને ન લાવે તો રાગ છે એ દ્વેષનું રૂપ ધારણ કરી લે, પાછો આવો પ્રકાર ઉત્પન્ન થાય. એટલે પોતે તો સંસારમાં પ્રવાહિત થાય છે, પેલાને પણ સંસારમાં ખેંચવાનો પ્રકાર ઊભો થાય છે. હવે એ એના પૂર્વ કર્મને કારણે છે, કેમ કે એને પેલે સંસાર ભાવ સેવા છે એટલે એને એવો જ ઉદય આવે છે. એ વખતે એ જીવ જો સાવધાન ન હોય તો એ પાછો સંસારમાં ખેંચાઈ જાય, નબળો હોય તો. અને જો બળવાન હોય ને સાવધાન હોય તો એ અનુસરે નહીં, એ પ્રસંગને એ ઉદયને અનુસરે નહીં. આમ બને બહુ સરસ વાત લીધી છે એમ કે જે પૂતગળ છે એ તો પ્રીતિ કરવા યોગ્ય નથી, પણ સંસારી જીવ પણ પ્રીતિ કરવા યોગ્ય નથી. થોડી તકલીફ ઊભી થાય છે અને એ તકલીફ ઊભી થવાની છે એમ સમજીને જ આ સમરાંગણમાં લડાઈના ક્ષેત્રમાં લડાઈ લડવાની છે. સમરાંગણ એટલે લડાઈનું ક્ષેત્ર. અનેક તબક્કે સંસારથી છૂટનાર જીવને જુદી જુદી ફ્રન્ટ ઉપર લડાઈઓ લડવી પડે છે. આ બહારની લડાઈ છે, અંદરની લડાઈ એથી મોટી હોય છે. પોતાના જ જે અહિતકારી પરિણામો, પોતાના જ આત્મસ્વભાવને ઘાતક એવા પરિણામો, એની સામે લડવાનું છે અને એની સામે લડવામાં પરસેવો ઉતરે એવી વાત છે. એટલા માટે આપણે સર્વપ્રથમ નમો અરિયંતાણમ બોલીએ છીએ. પાંચ પરમેશ્વરીના પદ છે, એમાં સૌથી પહેલા નમો અરિયંતાણમ શું કરવા, બહુ આમાં ઊંડાણ છે. એક એક વાતોમાં ઊંડાણ ઘણું છે. કેમ કે હરિને જીતો એટલે ખબર પડે તમને, તમારી અંદર ઉત્પન્ન થયેલા પેદા થયેલા દુશ્મનોને જીતો તો ખબર પડે કે કેમ જીતાય છે. અને જીતાય પછી જૈન થવાય છે, એ પહેલાં જૈન થવાતું નથી. જૈન કોઈ માના પેટમાં ઉત્પન્ન થતા નથી, એ તો જન્મા પછી જૈન પણ ઉત્પન્ન થવાની વાત છે. જૈન કોઈ જન્મતા નથી અત્યારે, એક જમાનો ગયો. શું જ્ઞાની અહીંયા થાય છે, બધા જન્મ્યા પછી જ્ઞાનીઓ થાય છે. આ કાળમાં જન્મથી જ્ઞાની એનો કાળ નથી અત્યારે, એ તીર્થંકરોનો ને બધો કાળ ગયો. એટલે એમ કહેવાય છે કે જેમ સાધુ કોઈ જન્મતા નથી, જન્મ્યા પછી સાધુપણું આવે, એમ જન્મ્યા પછી જૈનપણું આવે છે. અને એ થવા માટે જે લડાઈ જીતવી પડે છે એ લડાઈ ખરાખરી ના ખેલ છે, બચ્ચાના ખેલ નથી, એવી બધી વાતો છે. શું કહે છે અહીંયા કે અજીવ પદાર્થને એટલે પાંચે અજીવ પદાર્થને અને સંસારી જીવને સુખે નથી અને જ્ઞાને નથી, અને એ બાજુ વળતા એટલે એમનું સ્વરૂપ જાણતા, ઠીક, જાણનાર જીવને પણ સુખ નથી ને જ્ઞાન પણ નથી. જાઓ, એ તો સુખી નથી ને જ્ઞાની નથી, એ સુખ આપી શકે ને જ્ઞાન આપી શકે એવી પરિસ્થિતિ નથી, પણ તું એનું સ્વરૂપ જાણવા જા તો તમે સુખ ને જ્ઞાન નથી જા, તારા માટે એ બધા અપ્રયોજનભૂત છે. અજીવ પદાર્થો તો અપ્રયોજનભૂત છે જ, પણ સંસારી જીવો પણ તારા માટે અપ્રયોજનભૂત છે. કેમ કે એનું સ્વરૂપ જાણતા તને શું લાભ થયો બતાવ, એનું સ્વરૂપ જાણવાથી તને શું લાભ? કોઈ આવો છે ને કોઈ તેવો છે, સંસારમાં તો વિચિત્રતાનો કોઈ પાર નથી. કર્મ અનંત પ્રકારના, અનંત પ્રકારની પ્રકૃતિ છે તો અનંત પ્રકારના પ્રકૃતિને ધારણ કરેલા ભાવો સંસારી જીવોને થાય છે. જેવી જેવી પ્રકૃતિનો ઉદય આવે છે એવો ફોટો પડે છે ને જીવ તન્મય થાય છે. જીવને તો ફોટો પડે છે, સંસારી જીવના જ્ઞાનમાં પણ ફોટો જ પડે છે, પણ જીવ એમાં તન્મય થાય ને એવો ભાવ ધારણ કરી લે છે. અનંત પ્રકાર છે તું જાણીને શું કરીશ એને, એને જાણતા સુખ તો નથી, આકુલતા તને થવાની, શું થશે? સુખ તો નહીં થાય, આકુલતા થશે અને જ્ઞાન પણ નહીં થાય, ઉલટાનું આવરણ આવશે. શું થશે? આવરણ આવશે. જો કે પરલક્ષનો નિષેધ તો મુમુક્ષુતાના પ્રારંભમાં જ છે, ડિસિપ્લિનરી પ્રિન્સિપલ છે કે પરલક્ષ કરવું નહીં, આઉટ ઓફ ડિસિપ્લિન છે. ત્યાંથી માંડીને કોઈ જીવનું કામ તારે શું છે, જે જેવા હોય તે તેવા, મારે મારું કામ બહુ બાકી છે, ખટક કે આવી જઈએ, મારે મારું કામ બહુ બાકી છે, બહુ બાકી છે, ઘણું બાકી છે, મારે ઝડપ કરવાની જરૂર છે, મારે ત્વરાથી આગળ વધવાની જરૂર છે. આ જે ત્વરા શબ્દ એમણે 10 વખત વાપર્યો છે કૃપાલુદેવે, 128 વચનો લખ્યા એમાં 108 થી 117 વચનો લખ્યા છે, 10 વચનોમાં ત્વરા શબ્દ વાપર્યો છે. ગુરુદેવ આફરીન થઈ ગયા એ ત્વરા શબ્દ ઉપર. નિત્ય સ્મરણ કરતા એ આ 10 વચનો પ્રભાતના પહોરમાં 4 વાગે 3.5 વાગે 4 વાગે ઊંઘ એમને ઉડી જાય, બહુ વહેલા ઉઠવા વાળા યોગ્ય છે ને, યોગી પુરુષો છે બધા, ઊંઘમાં ભોગ્યો ને ઊંઘ હોય જાજી, 7 વાગે 8 વાગે 9 વાગે ઉઠવાનું મન ન થાય, બધા વહેલા ઉઠવા વાળા, 3.5 વાગે 4 વાગે 3 વાગે ઉઠે, 3:30 ઉઠે, 4 ઉઠે, મોડામાં મોડા. પછી એમનો નિત્યક્રમ શરૂ થાય ત્યારથી લોકો નિંદ્રામાં, મીઠી નિંદ્રામાં પીડ્યા હોય, પરોઢિયે બધા ઉઠવું મુશ્કેલ છે, મીઠી નિંદ્રા આવે, રાત્રે 11-12 વાગ્યા સુધી જાગવું હેલું છે, પરોઢિયે ઉઠવું મુશ્કેલ છે. એમનો નિત્યક્રમ શરૂ થાય જ્ઞાનીઓનો, ને એમાં એ 47 શક્તિ, 47 નય, અમુક અધ્યાત્મની ગાથાઓ શાસ્ત્રને અને કૃપાળુદેવના 10 વચનો આ એમનો નિત્ય સ્મરણનો વિષય હતો. કહ્યું એમણે એટલે નહીતર શું ખબર પડે, તો એમણે વાત કરી. એ બધા વિષયો ઉપર એમણે છેલ્લે છેલ્લે બહુ ભાવવાહી જે પ્રવચનો આપ્યા એમની ભાવનાથી એ આપણે પ્રવચન નવનીતમાં પ્રકાશિત કર્યા. 3 ભાગ પ્રકાશિત થયા છે, 4થો ભાગનો હવે પ્રોસેસ ચાલે છે. બધા 143 પ્રવચનો કર્યા એમના પ્રિય વિષય ઉપર. તો કહે છે કે સંસારી જીવને સુખને સુખી નથી ને જ્ઞાને નથી, અને તેમનું સ્વરૂપ જાણતા જે જાણનહાર જીવ છે, જાણવા એને જાણનારો જે જીવ છે એને સુખ નથી ને એને જ્ઞાન નથી. જા એને સુખે નહીં થાય અને એને જ્ઞાને નહીં થાય. પોતાનું જ્ઞાનને આવરણ આવશે. કેમ કે અપ્રયોજન ભૂતને પ્રયોજન ભૂત રીતે જાણ્યું. અપ્રયોજન ભૂતને અપ્રયોજન ભૂત રીતે જાણે તો દોષ નથી, જાણવું એમાં દોષ નથી. જાણવાના પ્રકાર છે આમાં, પ્રયોજન ભૂત અને અપ્રયોજન ભૂત. અપ્રયોજન ભૂતને એ 6 અપ્રયોજન ભૂત છે, 5 અજીવ પદાર્થ અને 6ઠા સંસારી જીવો. નહીતર તો જગતમાં સંસારી સિવાય નાનીના જીવો ને સિદ્ધના જીવો છે એને ન લીધા અંદર. કેમ કે અહીંયા પ્રયોજનને પકડીને વાત ચાલે છે. શું? અને માંગલિકનો કળશ છે. મંગળમાં તો સિદ્ધ પરમાત્માના દર્શન કરવા, પંચ પરમેશ્વરીના દર્શન કરવા, જ્ઞાનીઓના દર્શન કરવા, એ તો મંગળ છે. તો અહીંયા એને વચમાં ન લીધા, એ બીજા જીવો છે, એ અન્ય પદાર્થમાં જ આવે છે. તો પણ અહીંયા એ સિદ્ધાંતમાં ન લીધું, એ સિદ્ધાંત અહીંયા ન લીધો. કેમ કે અહીંયા મંગળિક ચાલે છે, શાસ્ત્રનું માંગલિક કળશ છે. બહુ વિવેકથી વાત લીધી છે, બહુ વિવેકથી વાત લીધી. કેમ કે જ્ઞાની તો એમ કહે છે કે અમે તો જ્ઞાનીઓની દશા અવલોકીએ છીએ ને તેવા થઈએ છીએ. આવે છે કૃપાળુદેવના પત્રના મથાળામાં, અમે જ્ઞાનીઓને અંતરદશાને અવલોકીએ છીએ ને તેવા થઈએ છીએ. એમ સિદ્ધ પરમાત્મા છે, પંચ પરમેશ્વરી છે, એ પણ આત્માનું જ સ્વરૂપ છે. એમાં એ આત્માને જ જોવે છે. કેમ કે એમની અધ્યાત્મ દ્રષ્ટિ છે, એ અધ્યાત્મ દ્રષ્ટિએ એમાં એ આત્માને જોવે છે, આત્મ સ્વરૂપને પ્રગટ થયેલું જોવે છે. એટલે એમને જાણનારને જ્ઞાને નથી અને સુખે નથી. તેથી તેમને સારપણું ઘટતું નથી, તેથી છે અસાર છે. શું કહે છે? આપણા માટે એ 6 પ્રકાર અસાર છે, અપ્રયોજનભૂત છે, એમનું લક્ષ્ય કરવા જેવું નથી અને એમાં કંઈ જાણવા જેવું છે નહીં. શું? અને જાણવામાં કાંઈ મજા નથી, સુખે નહીં થાય અને જ્ઞાને નહીં થાય, ઉલટું જ્ઞાનને આવરણ આવશે. શુદ્ધ જીવને સુખ છે અને જ્ઞાન પણ છે. આમે બીજો વિષય પીડ્યો છે પાછો તારા સુખ ને જ્ઞાન માટે, કે શુદ્ધ આત્મામાં સુખ પણ છે અને શુદ્ધ આત્મામાં જ્ઞાન પણ છે. શુદ્ધ જીવને સુખ છે અને જ્ઞાન પણ છે, અને તેને જાણતા, જાણતા એટલે અનુભવતા, અહીંયા એમ લેવું છે, ડેશ કરીને વાત કરી છે ને, તેને જાણતા, જાણતા એટલે અનુભવતા, જાણનાર એવા જાણનાર જીવને સુખ પણ પ્રગટ થાય છે અને નિરાવરણ જ્ઞાન પ્રગટ થાય છે. કેવું જ્ઞાન પ્રગટ થાય છે? નિરાવરણ. ઉલટાનું પૂર્વનું આવરણ ખસે છે, મટે છે, અને નિરાવરણ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. એટલે શુદ્ધ જીવમાં જ્ઞાન પણ છે, સુખ પણ છે, એ તારા પરમ પ્રયોજનનો વિષય છે. જગતમાં પરમ પ્રયોજનભૂત વિષય હોય તો તે એક જ છે અને તે પોતાનું શુદ્ધ સ્વરૂપ છે. આ સિવાય કોઈ આ જીવને પોતાને પ્રયોજનનો વિષય નથી. પ્રયોજનભૂત રીતે આટલું જેને સમજાય છે એ સંસાર તરી ગયો જાવ, એ સંસાર તરી ગયો, ક્યાંય નહીં અટકે. કેમ કે એનું પ્રયોજન એ પોતાના શુદ્ધ સ્વરૂપ સિવાય બીજે ક્યાંય નથી, બાકી બધું એને અપ્રયોજનભૂત લાગશે. આખી પર્યાય દ્રષ્ટિનો નાશ થઈ જશે. પરદ્રષ્ટિ તો વાત જુદી રહી, પરલક્ષની વાત તો આગળ નહીં રહી, પર્યાય દ્રષ્ટિ તૂટી જશે એને. કેમ કે એને ક્યાંય અટકવું નથી, એને તો પર્યાયમાં અટકવું નથી. પર્યાય દ્રષ્ટિથી પર્યાયમાં અટકવું થાય, દ્રવ દ્રષ્ટિ વાળો કદી પર્યાયમાં અટકતો નથી. એટલે શુદ્ધ જીવને જાણતા અનુભવતા જાણનારને સુખ છે અને જ્ઞાન પણ છે. તેથી શુદ્ધ જીવને સારપણું ઘટે છે. કોઈ આ જગતમાં સારભૂત તત્વ હોય તો તે પોતાનું શુદ્ધાત્મ સ્વરૂપ છે, એને એકને જ સારપણું ઘટે છે. માટે એમ કહ્યું કે નમઃ સમયે સારાય. જ્યાં નમઃ સમયે સારાય આવે ત્યારે આ બધી વાતોનો તાત્પર્ય જ્ઞાનમાં આવી જવું જોઈએ. આ તો વિસ્તાર છે વાત થી બે કલાક, પણ એનું જે તાત્પર્ય છે એ તો એક સેકન્ડમાં ઊભું થાય એવું છે. કે આ એક જ સારભૂત છે ને, બીજું કાંઈ સારભૂત નથી મારા માટે, બાકી બધું અસાર છે. આખા જગતથી આંખ મીચી લીધી, આખા જગતથી આંખ મીચી લીધી, સડસડાટ ઉપડ્યો અંદરમાં પોતાના શુદ્ધાત્મ સ્વરૂપ પરથી, એ સાધી લીએ છે, બસ એનું કામ થઈ ગયું. હા, અને સતના ચરણમાં રહે. આમ તો સતના ચરણમાં ત્યાં જ્ઞાની પુરુષની વાત લીધી છે કૃપાગુરુએ, કેમ કે પ્રાથમિક ભૂમિકામાં એ વગર દર્શન મોહ મળતો નથી. એટલે એમને કે હવે જગતનું તું વિસ્મૃતિ કર અને એક સતના ચરણમાં રહી જા, આખા જગતને ભૂલી જા, જે બન્યું હોય એને ભૂલી જા, વર્તમાન ઉદયને પણ ગૌણ કર અને ભવિષ્યની ચિંતા પણ તું છોડ. તારું જગત તો એટલામાં જ છે અને એક સતના ચરણમાં તું આવી જા, વાત પૂરી થઈ જાય છે. દર્શન હો તારો જાશે જાશે ને જાશે, એમ એટલે એ વાત લીધી છે. થેન્ક યુ.